તારીખ 3/10/1990 શ્રી યોગ વાસિષ્ઠ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સરળ પ્રવચન નંબર 55A.
સાધુ વિશ્વમાં ઘર સંસાર ત્યાગીને બેઠેલા લઘુરાજ સ્વામીને આ દરેક વારંવાર વાંચવાની અને બીજા મનમુખને પણ વૈરાગ્ય અર્થે આ ગ્રંથ વાંચવાની વારંવાર આજ્ઞા કરેલી છે. આમાંથી એકાદ પ્રકરણ રામચંદ્રજીના જે શિક્ષા ગુરુ હતા વશિષ્ઠ ઋષિ, એ વશિષ્ઠ ઋષિ રામચંદ્રજી નો જે ગુરુ આખું રામચંદ્રજી નું જીવન એના ઉપર ઘડાયું એવો ઇતિહાસ કહેવાય. યોગ વાસિષ્ઠ મહારામાયણ કહેવામાં આવે છે. આવા ગ્રંથો વાંચતી વખતે ગોપાલદેવે સૂચના કરી છે કે કોઈ પણ સંપ્રદાયનો ગ્રંથ હોય તો તે સંપ્રદાયના બુદ્ધિથી તે વાંચવા માટે અમે ક્યારે પણ કહેતા નથી. તે ત્યાં સુધી કે જૈન સંપ્રદાયનો ગ્રંથ હોય તો પણ સંપ્રદાય બુદ્ધિથી વાંચવા માટે અમે ક્યારે પણ કહ્યું નથી. ફક્ત તો પછી કઈ દ્રષ્ટિથી વાંચવું કે ફક્ત આત્મહિતની દ્રષ્ટિથી જે કાંઈ વાંચવું તે મારા આત્માને આમાં હિત થવાની વાત શું છે એટલી નજર રાખીને એટલું લક્ષ્ય રાખીને કોઈ પણ ગ્રંથ જો વાંચવાનો આવે તો એ ગ્રંથમાંથી આત્મહિત જ થવાનો પ્રકાર બને છે. પછી એ ગ્રંથ કોઈ પણ સંપ્રદાયનો હોય તો ચાર વેદ પુરાણ આદિ વાંચ્યા સૌ વિદ્યાત્મન
કેમ કેમ લેવું જોઈએ કેમ કે
ભગવાન વિતરાગ સર્વોદયન પરમાત્મા છે એમની દિવ્ય ધ્વનિ જે શાસ્ત્રો રચાયા પરંપરાએ ગ્રંથો બીજા આચાર્યો રચ્યા તે સમ્ય જ્ઞાન પૂર્વક રચાયેલા ગ્રંથો છે. જ્યારે જૈન માર્ગ છોડીને જે લોકોએ બીજો માર્ગ શરૂ કર્યો આ અમારો માર્ગ છે, આ જૈન માર્ગ નથી પણ આ અમારો માર્ગ છે, અને એ રીતે જેણે એ ગ્રંથોની રચના કરી એ રચનામાં શ્રદ્ધાની ભૂલ પહેલા થઈ ગઈ છે. શ્રદ્ધાની ભૂલ પહેલા થઈ ગઈ આચરણની અંદર એ લોકોએ ઘણી વાતો ચાલી રાખી છે. આચરણ પ્રધાન વાત છે, વૈરાગ્ય આચરણ પ્રધાન વાત છે, મુમુક્ષુતા એ આચરણ પ્રધાન વાત છે, મોક્ષમ એ આચરણ પ્રધાન વાત છે. શ્રદ્ધા પ્રધાન વાત નથી. શ્રદ્ધાથી કરવા માટે જૈન ગ્રંથ સિવાય એટલે જૈન એટલે ભગવાનની દિવ્ય ગ્રંથથી ઉતરી આવેલો જે ઉપદેશ એ જ અજ્ઞાન અને મિથ્યા પતાવવા સમર્થ છે. એમાં જ એનું નિમિત્તત્વ છે, બીજાનું એમાં નિમિત્તત્વ નથી. પણ બીજા જે જે મતો નીકળ્યા એ ક્યાંથી નીકળ્યા એનો જો વિચાર કરવામાં આવે તો કે ભગવાનની દિવ્ય ધ્વનિ જ્યારે ઋષભદેવ ભગવાનની પ્રથમ તીર્થંકરની દિવ્ય ધ્વનિ જ્યારે છૂટી સમવસરણમાં ત્યારે આ બધી વાતો આવી ગઈ. જે વાતો એમણે પકડી રાખી છે અને જે વાતો નિરૂપી છે એ વાતો ભગવાનની દિવ્ય ધ્વનિથી જ આવેલી છે. ફરક એટલો પડ્યો છે કે એ વાતો મૂળ વાતો એમને એમ કેટલી કરીને સાથે થોડો થોડો આભાસ પણ થયો, એટલે શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ થઈ. પણ કેટલીક વાતો મૂળને મૂળ એટલે જ રહી ગઈ. એક દ્રષ્ટાંત આપી કે સાંખ્ય મત એ વખતે નીકળ્યો, 363 મત નીકળેલા. એક દિવસ ધ્વનિ છૂટી ત્યારે 363 બીજા અન્ય મતો શરૂ થયેલા. સમસ્ત બાર લઈને ત્યાં ને ત્યાં તો કઈ ન થાય અંદરમાં. એટલો ભગવાનનો પુણ્ય અતિશય હોય છે કે અંદર ને અંદર બીજી કોઈ ગડબડ નથી કરી શકતો. એટલા પ્રભાવથી દબાયેલા હોય છે, પણ પછી શરૂઆત થઈ જાય છે. તો સાંખ્ય મતે એમ કહ્યું કે આત્મા તો નિત્ય છે, શુદ્ધ છે, ધ્રુવ છે, કુટસ્થ છે, પારિણામિક ભાવ સ્વરૂપે છે. ભગવાને એમ જ કહ્યું, પણ એમ કહ્યું તો એટલી વાત એકાંત એમાંથી કહી છે, એ વાત ત્યાં રહી જાય છે. ઓલી વાત તો બરાબર એટલી એમ જ છે. તો આભાસ છોડીને જો એ જ વાત સમજવામાં આવે તો એમાં કઈ દોષ નથી આવતા. જેમ કે કૃપાળુદેવ શંકરાચાર્ય નું એક સૂત્ર કાંકે છે કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતે તત્ર તત્ર સમાધય. કે દેહાભિમાન ગળી ગયા પછી દેહાભિમાને ગલિતે ગળી ગયું, વિજ્ઞાતે પરમાત્મને અને પરમાત્માનું જ્ઞાન થઈ ગયું એને. યત્ર યત્ર મનોયાતે એનું મન પછી ભલે ને ગમે ત્યાં જાય, તત્ર તત્ર સમાધય. ત્યાં એને સમાધિ જ થવાની છે, સમાધાન જ થવાનું છે, અસમાધાન ક્યાંય નહીં થાય. કેમ કે પરમાત્માનું જ્ઞાન થઈ ગયું છે, દેહાત્મ બુદ્ધિ કરી ગઈ છે. આમાં શું ખોટું છે? તો સત્ય છે, સત્ય છે, સત્ય છે. એ વાત ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી
સત્ય છે,
રહી ગઈ છે, પણ એ ત્યાં રહી ગઈ છે. અહીંયા તો છે, જૈન મતમાં એ વાત નથી એમ નથી, પણ ત્યાં પણ એ વાત રહી ગઈ છે. તો એ વાતને ટાંકે છે. તો એમને વાત સાથે સંબંધ છે, મત સાથે સંબંધ નથી રહેતો. એ દ્રષ્ટિએ વિચારવું તમને કહે છે કે તમે એ દ્રષ્ટિએ વિચારો કે જે સત્ય છે એ તો ભગવાનની ધ્વનિથી આવેલું જ સત્ય છે. તો સત્યને તમે ફરકતા શીખો. એ મતમાં છે માટે એ સત્ય નથી એમ નથી, એ મતમાં ગયું માટે તો સત્ય નથી એમ નથી, પણ એ મતમાં પણ સત્ય છે એ તમે પરખો તો તમને ખ્યાલ આવશે કે ભગવાને આ કહેલી વાત છે, નિરેન્દ્ર પરમાત્માને કહેલી આ વાત છે. પણ એ લોકોની થોડી સમજ છે પણ સાથે સાથે થઈ છે. એ સમજ ફેરને એક બાજુ રાખો, તમે સમજ ફેરને તમે એક બાજુ રાખો. બીજો કૃપાળુનો અભિપ્રાય આ વિષયમાં એવો પણ છે કે જે ભિન્ન ભિન્ન મતોમાં ઉપદેશ બોધ છે અને સિદ્ધાંત બોધ છે, એમાં જે કોમન ફેક્ટર છે એ તો બધે એક જ જગ્યાએથી આવેલા છે. જ્યાં જુદા પડ્યા છે ત્યાં એ લોકો ભૂલા છે, જૈન સિવાયના લોકો ભૂલા છે. જેમ કે આ પ્રકરણની અંદર વૈરાગ્યનો બોધ આપ્યો છે અને જૈન શાસ્ત્રની અંદર પણ વૈરાગ્યનો બોધ આપ્યો છે. તો બે કોમન ફેક્ટર છે, માટે એમાં કઈ તમને વાંધો નહીં આવે. જ્યાં આત્માનું એકત્ર સ્થાપ્યુ છે ત્યાં એકત્વ તમે જો તો સિદ્ધાંતમાં તમને વાંધો નહીં આવે. જ્યાં એ જુદા પડે છે એ વાતને તમે છોડી દો, એ સમજી ગયો કે એની સમજ ફેર છે, એ બાબતમાં એની સમજ ફેર છે. એ શાસ્ત્ર સ્વરૂપે છે આત્માના, એમ કહ્યું. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો.
પણ જ્ઞાનીને
તે જ્ઞાન ભાષા, કેમ કે એમને એને પકડ્યું કે ભગવાને આ વાત તો એ જ કહી હતી જે આને લીધી છે. એને એ વાત રાખી છે, સાચવી રાખી છે, જાળવી રાખી છે અને કંઈક જ આકીદા કરે છે. તો એ જ્ઞાનીના જ્ઞાનમાં જ્ઞાન તરીકે ભાષા છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્યો, આને જીનવરે જ્ઞાન કહ્યું છે. બાકી તો જૈનના શાસ્ત્રો ભયપૂર્વ નો ભણેલો પણ જો જીવને જાણ્યો નહીં. નવ પૂર્વ એટલે 11 અંગ વત્તા નવ પૂર્વ, 12 અંગ બીજા 11 અંગ વત્તા 12 અંગના 14 પૂર્વ માંથી 9 પૂર્વ સુધીનું જ્ઞાન, એટલે 11 અંગ પ્લસ 9 પૂર્વ તો પદની અંદર તો પ્રાર્થના બેસે એટલે અગિયાર છે, એ અંડરસ્ટુડ રાઈટ નો અધ્યા છે. હવે પૂર્વ ને ભણેલો પણ જો જીવને જાણ્યો નહીં તો તે સર્વ અજ્ઞાન ભાષું સાક્ષી છે આગમ હોય તો એ બધું અજ્ઞાન જ છે. જૈન આગમ એ કહે છે કે તે અજ્ઞાન છે અને અન્ય મૂર્તિના માંથી આખું જ્ઞાન લીધું. જ્ઞાન જીનેન્દ્રદેવે જ્ઞાન જ્ઞાન કોને કહ્યું છે કે આને જીનેન્દ્રદેવે જ્ઞાન કહ્યું. જીવને જો જાણ્યો તો એને આગમ થોડું પણ વાંચ્યું તો પણ ભલે, ને ન વાંચ્યું તો પણ ભલે, ભલે ન વાંચ્યું તો પણ ભલે. ભણેલા નું જ્ઞાન થાય એવું નથી. આ જીવ ને જાણવાનું જ્ઞાન તો પ્રેક્ટિકલ જ્ઞાન છે, એટલે કોઈ પદાર્થ નું કોઈ પુસ્તક નું જ્ઞાન નથી.
બીજા શાસ્ત્ર માણસો એમને બુદ્ધિ નો ઉપયોગ કર્યો જે બહુ અલ્પ બુદ્ધિ વાળા છે જેને એટલી પરીક્ષા કરવાનું જ્ઞાન નથી તો એના માટે કહ્યું
એમ છે કે રઘુરાજ સ્વામી તો જૈન સંપ્રદાયમાં જન્મેલા, જૈન સંપ્રદાયમાં એમણે દીક્ષા ગ્રહણ કરેલી. દીક્ષા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે વૈરાગ્ય માર્ગને ગ્રહણ કરે છે, બરાબર છે. માને છે પણ કે અમે જૈન છીએ, બધાથી ઊંચા છીએ. જૈન છીએ એટલે બધાથી ઊંચા છીએ અને માટે અમારો વૈરાગ્ય પણ બધાથી ઊંચો છે એવો એક અહમ ભાવ પણ ત્યારે જીવમાં જન્મો હોય છે ત્યારે એને સત્પુરુષ એમ કહે છે. બહુ સારું. પણ તમે એવું વાસિષ્ઠ વાંચો એટલે તમારું જે વૈરાગ્ય સંબંધનું પાણી છોડ્યું છે એ ઉતરી જશે. અન્ય મતિમાં આટલો વૈરાગ તો વધ્યો છે, તમે જૈન છે ને શું વૈરાગ લીધો છે એ તો નક્કી કરો. એ રીતે દેવકરણજીને એક શાસ્ત્ર વાંચવા માટે આપ્યું છે, વિચાર સાગર કર્યું છે. તો એ એટલા માટે જ આપ્યું હતું કે એ વ્યાખ્યાન કરનારા હતા દેવકરણ. અને ક્ષોભ સંસાર હતો એટલે બધા બીજાને બોલી સમજાવી શકે, કહી શકે. તો એમને એ ગ્રંથ વાંચતા ખ્યાલ આવ્યો કે અરે મારો ક્ષોભ સંકરતા તો અન્ય મતે નો ક્ષોભ સંબંધી જાય છે. એટલે કેટલાક હેતુથી એ વખતે ત્યાં હેતુ પુરસ્કાર આજ્ઞા કરવામાં આવી હોય છે. બધી વાત બધાને લાગુ ન પડે, કેમ એક વાત પણ બધાને લાગુ ન પડે એ જ સિદ્ધાંતો તમે જૈન શાસ્ત્ર વાંચો તો પણ તમારે સમજવાનું છે અને તમે અન્ય મતિનું શાસ્ત્ર વાંચો તો પણ તમારે એ સિદ્ધાંતો લક્ષમાં રાખવાનો જ છે કે બધી વાત મને લાગુ પડવાની નથી ને એક વાત પણ બધાને લાગુ પડવાની નથી. એ વાત તો સમજીને જ અધ્યયન કરવાનું છે, જે સ્વાધ્યાય કરવાનું છે કરવાનું છે. એટલે એ રીતે સિદ્ધાંતો બધા એમ જ છે. જો બધી દવા ખાવા લાયક હોય ને તો ડોક્ટરોની જે ચેમ્બર છે એ બધી બંધ કરી દેવી પડે, ડોક્ટરોના દવાખાના બધા બંધ કરી દેવા પડે. ખાલી ફાર્મસી વાળા દવાઓ બનાવે અને મેડિકલ સ્ટોર વાળા વેચે એટલું જ થાય. શું ડોક્ટરને કોઈ જરૂર જ ન પડે. એટલી દવા ખાવાથી લાભ થતો હોય કે ભાઈ આપણે બધી ખાવા ને કામ નહીં, નકામી નકામી તો કઈ વાંધો નહીં પણ કામ નહીં નકામી ભાઈ કામની તો આવી જશે ને મરી જ જાય, બીજું કઈ ન થાય. શું બધી દવા ખાય તો મરી જાય, રોગ નો મટે ઉલટા નો મરી જાય. એવું ઉદ્દેશ નું એવું છે. બધો ઉપદેશ એક જીવને કામનો હોતો જ નથી. અને જો બધો ઉપદેશ લેવા જાય તો પતી જાય, બીજું કઈ ન થાય, પતન જ થાય, બીજું કઈ ન થાય. ત્યારે બધો ઉપદેશ કામનો હોતો નથી. એટલે મારે શું કામનો છે, કયો ઉપદેશ મારે કામનો છે એ દ્રષ્ટિકોણ જેને ન હોય એ લાભ કરવાને બદલે નુકસાન કરે છે. ધર્મના ક્ષેત્રમાં આવીને પણ ચોખ્ખે ચોખ્ખી વાત છે. એવું ઘણાને નુકસાન થયું છે, આપણા આત્માને પણ એવું નુકસાન ભૂતકાળમાં થયું છે. હવે સમજીને ચાલવાનું થયું છે. આટલી તો વાત નિર્ણય કરીને પછી આ ક્ષેત્રમાં ઉપદેશ ગ્રહણ કરવાની જે કઈ આપણે પ્રક્રિયા કરવાની છે પરિશ્રમ કે પુરુષાર્થ કરવાનો છે નહીતર જૈન શાસ્ત્ર માટે કે અન્ય વધુ શાસ્ત્ર માટે નુકસાન જ થાય અને નહીતર ગમે તે માટે તો લાભ જ થાય સમજી લેવા જોઈએ નામ શું આવે છે વાલ્મીકિ ઋષિનું રચેલું આ શાસ્ત્ર છે પ્રકરણ જે છે 12 નંબર પહેલા ભાગનું પહેલા પ્રકરણની અંદર 12મો સર્ગ છે એટલે મૂળ પ્રકરણ વૈરાગ્યનું છે એની અંદર એના પેટા પ્રકરણ છે એમાં 12મું પ્રકરણ છે એને સર્ગ કહે છે તો સર્ગ 12મો
કુશાસ્ત્ર કોને કુશાસ્ત્ર
કુશાસ્ત્ર જેમાં આત્માને નુકસાન થાય એવી વાતો સીધી સીધી હોય એટલે કુશાસ્ત્ર કહેવાય છે એને કુશાસ્ત્ર કહે છે એવા કોઈ એવા પણ જગતની અંદર માણસો હોય છે કે જેને શાસ્ત્રના નામે એવી બધી ઘણી ગડબડ ઊભી કરી હોય માત્ર પોતાનો અહંકાર કોષમાં ખાતર વિદવત્તાનો પ્રયોગ કર્યો હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય બે ભીમ એવા કોઈ વિપરીત આશયથી રચેલા ગ્રંથો હોય બીજા કુશાસ્ત્ર છે આમ તો અન્યમતના કુશાસ્ત્ર કહેવાય છે દેવકુગુરુના કુશાસ્ત્રમાં અન્યમતના આવી જાય છે કેમ કે મિથ્યાત્વ સહિત રહેતા છે પણ આમાં તો એક પર્ટિક્યુલર દ્રષ્ટિકોણ છે ખાસ પ્રકારનો એક દ્રષ્ટિકોણ છે કે વૈરાગ્ય કોને કહેવાય મુક્ષતા કોને કહેવાય ઉપશમ કોને કહેવાય એ સમજવા માટે જે લખાણો છે એ મૂળ બને ધનેમાંથી ધારેલું લખાયેલું છે એટલે જેટલી વાત જુદી પડે છે એ સમજણ ફેર ગણીને એને કાઢી નાખવી એમ વાત છે આપણો તો પહેલો પ્રયોગ છે આ પ્રકરણમાં ભોગની દુઃખરૂપ પણ જે ભોગો ભોગ છે એમાં દુઃખ કેવી રીતે થાય છે વિષયોની અસત્યતા અસત્યપણું શું છે પંચેન્દ્રિયના વિષયમાં અને સંપત્તિની અનર્થતા શું છે એટલી વાત આ એક 12મા સર્ગમાં લીધી છે એમાં પ્રારંભ એ રીતે કરે છે કે આ શાસ્ત્ર ત્યાર પછી વાલ્મીકિ નામના ઋષિ થયા એને રચે મૂળ મૂળ છે યોગ વશિષ્ઠ ઋષિની ગ્રંથ રચના છે વાલ્મીકિ ઋષિ વાલ્મીકિએ કહ્યું કે એ પ્રમાણે મુનિએ પૂજ્ય છતાં રામ આશ્વાસન પામીને જાણે પૂર્ણ અર્થના ભારથી ધીરે ચાલતું હોય એવું નીચે પ્રમાણે સુંદર વચન બોલ્યા એમ કરીને રામચંદ્રજીના મુખેથી જે વચન છે એ વચનને ઉલ્લેખ કર્યો છે રામે કહ્યું
વાલ્મીકિ તો પંચમ કાળમાં થયા
આચાર્ય જે છેલ્લા વર્ષોમાં થયા એના શાસ્ત્રો રહી ગયા 2000 વર્ષ રામે કહ્યું કે મહારાજ હું જો કે વિદ્વાન નથી તો પણ આપના પૂછવાથી મારો સગળો અનુભવ આપની પાસે કહું છું મહાત્માના વચનનું ઉલ્લંઘન કોનાથી થાય હું આ મારા પિતાના ઘરમાં જન્મો રામચંદ્રજી વાત કરે છે હું મારા પિતાના ઘરમાં જન્મો જન્મ પછી અનુક્રમે મોટો થયો અને મોટો થયા પછી વિદ્યા ભણ્યા પછી ઘરમાં રહ્યો અને ઘરમાં રહ્યા પછી સદાચારમાં તત્પર થઈને તીર્થયાત્રા કરવા રૂપ સમુદ્ર પર્યંત પૃથ્વીમાં ફેર્યો એને તીર્થયાત્રા કરવાનો ભાવ આવ્યો છે એ વાત આગળ ચાલી ગઈ છે એટલા કાળમાં સંસાર ઉપરથી આસ્થા દૂર કરનારો એવો વિવેક મારા મનમાં ઉત્પન્ન થયો કે આ સંસારમાં ક્યાંય સુખ નથી. જ્યારે મેં તીર્થયાત્રા કરી ત્યારે એ ઉપરથી મને એટલો ખ્યાલ કે આ સંસારમાં ક્યાંય દુઃખ નથી, સુખ નથી. એટલે સંસાર ઉપરથી સુખની આસ્થા દૂર કરનારો એવો વિવેક મારા મનમાં ઉત્પન્ન થયો કે જે વિવેકથી વ્યાપ્ત થઈને પછી ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી મેં પોતે આ પ્રમાણે વિચાર કર્યો છે. મેં પોતાનો રામચંદ્રજીનો વિચાર દર્શાવે છે. આ લગભગ 16 વર્ષની રામચંદ્રજીની ઉંમર છે, જેમણે લગ્ન કર્યું નથી એ પહેલાનો આ પ્રકરણ ચાલે છે. હિસ્ટોરિકલ એ રીતે વાત છે.
16 વર્ષ 16 વર્ષ
16 વર્ષે રામચંદ્રજીને કેટલો વિવેક ઉગ્યો હતો એની વાત ચાલે છે. એમનું આયુષ તો લાંબો હતું, એ કરતા મોટા આયુષ હતા. આપણી જૈન રામાયણ પ્રમાણે એમને જે યુદ્ધ કર્યું, રાવણ સાથે યુદ્ધ કર્યું અને અયોધ્યામાં આવીને રાજગાદી સંભાળી, ત્યાર પછી એમણે 17,000 વર્ષ રાજ કર્યું છે. આ જન્મ એક શાહી સંઘની દ્રષ્ટિ હતા. એટલે નાનપણમાં જ્ઞાન તો એમને હતું, એ વાત તો સિદ્ધ થાય છે આપણી કથાથી. ત્યાર પછી પણ એમણે લગ્ન કર્યું છે, વનવાસ ભોગવ્યો છે 14 વર્ષ. ત્યાર પછી રાજગાદી સંભાળી છે, 17,000 વર્ષ અયોધ્યાની ગાદી ઉપર બેસીને રાજકાજ સંભાળ્યું છે. દીક્ષા લઈને શ્રેણી મંડળ ની કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરી અને અત્યારે સિદ્ધાલયમાં આપણા જૈન રામાયણના ઇતિહાસ પ્રમાણે અત્યારે અનંત સિદ્ધાત્માઓમાં એમનું સ્થાન છે સિદ્ધાર્થમાં. અને આપણે રોજ જે નમસ્કાર મંત્ર બોલીએ છીએ નમો સિદ્ધાનંદમાં, એમના આત્માને પણ આપણો નમસ્કાર. એ પોતે વાત કરે છે કે મેં આ પ્રમાણે વિચાર કર્યો છે કે આ સંસાર સંબંધી જે સુખ છે તે શું છે, આ સંસારમાં જે કાંઈ સુખ છે તે શું છે, શું કે કાંઈ નથી. આ સંસારના વિસ્તારમાં લોકો મરવાને માટે જન્મે છે. ગીતા સુધી જે પ્રકરણ આપણે ચાલ્યું અનિત્યતાનું, મનુષ્યનો જન્મ શેના માટે થાય છે, કે મરવા માટે જન્મે છે. અને જન્મવાને માટે જ મરે છે. પાછા મરે છે ત્યારે શું કરે છે, નવો જન્મ લેવા માટે એ મરે છે. પદ્મનંદી જુઓ ને આમ જુઓ શું ફરક પડ્યો, કે જન્મવાને માટે મરે છે, મરવાને માટે પાછા જન્મે છે.
આમાં તો જીવની અનાદિઅનંતતા સિદ્ધ થાય
છે. જીવોમાં જંગમોને તથા સ્થાવરોને પણ રુચિ છે એવા અને જ્યાં સુધી વૈભવો હોય ત્યાં સુધી રહેનારા આ માળા, ચંદન, અન્ન અને પાન આદિ સઘળા પદાર્થો અસ્થિર છે. જેઓમાં જેઓને જંગમોમાં અને સ્થાવરોમાં રુચિ છે. સ્થાવર એટલે મકાન આદિ જે છે, જમીન મકાન તો બધા સ્થાવર છે, અને રૂપિયા પૈસા દાગીના ચવેરા તો બધી જંગમ મિલકત કહેવામાં, સ્થાવર જંગમ મિલકત કહે છે ને આપણે, એમાં જેને રુચિ છે, સંપત્તિમાં જેને રુચિ છે, એવા એવા વૈભવોમાં જેને રુચિ છે, એટલે એના પછી પેટા ભેદ લીધેલા માળા, ચંદન, અન્ન, ખાન પાન આદિ સઘળા પદાર્થો, એ બધા પદાર્થો અસ્થિર છે, અનિત્ય છે. અનિત્યતાનો અનિત્ય પંચાશત આપણે માહિતી ત્યાંથી પ્રારંભ થાય છે આ વાત, એ બધા અસ્થિર છે.
માળા શબ્દનો પ્રયોગ કર્યો છે મન માટે,
હે
માળા શબ્દનો પ્રયોગ કર્યો છે,
માળા માળા એટલે હા ઝઘડા, દાગીના ચંદન એટલે સુગંધી પદાર્થો, અન્ન એટલે અનેક જાતના વિધવિધ જાતના ભોજન, અને પાન એટલે વિધવિધ જાતના પીણાઓ, એ બધું લઈ લેવું. કેમ કે તો રાજા અનેક જાતના ભોજનો એના રસોડામાં તૈયાર થતા હોય, એકાદો રસોડો ન હોય એને એ પણ આખી ટીમ હોય. એ બધું જે છે એ બધું સઘળું અસ્થિર છે એવું મને જ્ઞાન થયું છે. બધું ટેમ્પરરી છે, ક્યાંય પરમેનન્ટ જોવામાં આવતું નથી. મોટી આપદા રૂપ છે અને પાપ રૂપ છે. મોટી આપત્તિને એ બધાને ભોગવતા પાપના પરિણામ થાય. પુણ્યનો ઉદય ન લીધો, પરિણામ થાય છે એ વાત નથી. એ પદાર્થો લોઢાની સળીઓની કે છે, પરસ્પર સંબંધ વગરના છે. લોઢાની સળીઓમાં જેમ એકબીજાની સાથે જોડાણ હોય એવું તો કોઈને કાંઈ જાણે લેવા દેવા નથી. ક્યારેક કોક હોય ને ક્યારેક કોક ન હોય, કોકને કોક હોય ને કોકને બીજું ન હોય, એમ કાંઈ મેળ જ નથી એનો. શું એક જણને શરીર બહુ સારું તંદુરસ્ત નિરોગી હોય તો ખાવાના ઠેકાણે ન હોય, બીજાને ખાવા માટેના ભેરા ભંડાર હોય તો પૂરું ખાઈ શકતો ન હોય. કાંઈ આવી બધી વિચિત્ર વિચિત્ર પરિસ્થિતિ છે, એકબીજાને કાંઈ સંબંધ નથી. સંબંધ વગરના છે તો પણ કેવળ પોતાના મનની કલ્પનાથી તેઓનો સંબંધ કરવામાં આવે છે કે આપણે આ છે, આપણે આ બહુ સારું સારું છે. માંદા ભળીએ છીએ, માંદા રહીએ છીએ, દવા કાયમ ખાવી પડે છે, પણ દવા લાવવાના પૈસા તો છે, પૈસા ન હોત તો શું કરત, એમ કરીને સંતોષ માને છે. પૈસા તો છે આપણી પાસે, બધા રોટલા નથી ખાઈ, અત્યારે દવાની ટીકડીઓ ખાવી પડે છે કે ઇન્જેક્શન ખાવા પડે છે, પણ એના પૈસા તો છે, એમ કરીને માણસ સંતોષ પકડે છે, એમ કરીને સંબંધ કરવામાં આવે છે. આ સઘળું વિસ્તીર્ણ જગત પણ મનને મનને આધીન જ જોવામાં આવે છે. મન જેવી કલ્પના કરે છે, મનને લઈને આ બધું છે. આ ફેક્ટર આ યોગ વાસિષ્ઠની અંદર વિશિષ્ટપણે ઉપસાયો છે. જેને ગ્રંથ રચના કરે છે એને આ મુદ્દો બહુ ઉપસાયો છે દરેક જગ્યાએ, કે મનને લઈને તારા આ બધું છે. સારું છે તો મનને લઈને, ખરાબ છે તો મનને લઈને. કેમ કે એક જણને ચૂરમાનો લાડવો ભાવે છે ને બીજો એમ કહે છે કે મારા ભાણામાં ચૂરમું કોઈ મૂકશો નહીં, કેમ મને એલર્જી છે, મને નહીં ખાવે. બીજી મીઠાઈ કહો પણ જો હું નહીં ખાવ તો ચૂરમા, એક જણ એમ કહે છે ચૂરમા જેવી કોઈ મીઠાઈ નહીં, બાકી બધી સમજવા જેવી વાત છે. ચૂરમા જેવી કોઈ મીઠાઈ નહીં, લાડવો એ લાડવો, એવું મનને લઈને છે એમ કેવું છે. એક જણ પસંદ કરે છે કે મને તો આછો ગુલાબી રંગ જ ફાવે, એટલે હું તો એ જ કલરના કપડા પસંદ કરું છું, તો બીજો રંગ નહીં. મને તો અમુક જ કલર પસંદ પડે પડે, મને તો ફાસ્ટ કલર જ ફાવે, મને તો કોઈ લાઇટ કલર ફાવે જ નહીં. જોઈએ કે નહીં, આપણે તો સફેદ કપડા જ ફાવે, મેં કોઈ કલર જ ન જોઈએ. આ બધું ખોટું છે એમ કહે, કોઈ કોઈ રંગ સારો છે ને કોઈ રંગ ખરાબ છે એમ એવું કહે છે. એ મન ખોટું હોય એમ મને જણાય છે, તે છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ કે આ સારું છે ને આ ખરાબ છે એમ. અરે આ કષ્ટની વાત છે કે જેમ મનમાં ખોટા ઝાંઝવાના પાણીથી મૂંડ મૃગલાઓ ઘણે દૂર સુધી ખેંચાય છે, પાણી નહીં હોવા છતાં પાણી સમજીને તે દોડાદોડ કરે છે, તેમ આ સંસારમાં ખોટા વિષયોથી આપણે હૈયા ખોટા ખેંચાઈ જઈએ છીએ. હૈયા ખોટા ગયા, હૈયા ખોટા ગયા જેટલો કલેજા ઠીકાણે પર નહીં. આપણને કોઈ વેચા નથી, છતાં વેચાય જેવાથી ને લઈએ છીએ, ખરીદી લઈએ છીએ, થોડાક કુંકળો આપણને ખરીદે છે. આપણે આપણને કોઈએ વેચા નથી, પણ આપણે જાતે વેચાઈ જઈએ છીએ એમ કે છે. શું કોઈ માન આપે તો ખરીદાઈ જઈએ છીએ, દિન થઈ જઈએ છીએ. આ કાંઈ ઇન્દ્રજાળ જેવું છે અને આ કાંઈ ઇન્દ્રજાળ જેવું છે એમ જાણતા છતાં પણ સગળા મૂંડ બનીએ છીએ. આ પ્રપંચોમાં સંસાર છે કે કાંઈ નથી, આ તો આપણે બંધાયા છીએ એમ અથવા અવસ્થા જ હોવાથી માનીને બેઠા છીએ. આ તો આપણે બંધાયા છીએ અને બિનવ હું બંધાયેલો છું તે ભ્રમ છે બધે સ્પષ્ટ એમ અથવા અવસ્થા જ હોવાથી માની બેઠા છીએ. ભોગો એવા જ અભાગ્ય છે કે જો એ આપણને બંધન છે એમ મનાવી દીધું છે. મને તો આના વગર મને ચાલે, આના વગર મને ફાવે નહીં ને આના વગર મને ચાલે નહીં, એને આપણને બાંધ્યા છે એવું આપણે માનીને બેસી ગયા છીએ. ઓહો, આ તો ઘણે કાળે જાણવામાં આવ્યું છે કે જેમ મૂળ મૃગલાઓ ખાડામાં પડે છે તેમ આપણે અમથા અમથા જ મોરૂપી ખાડામાં પડીએ છીએ. આપણે તો રોજ ચાલે છે કે જેમાં પહેલા જ નક્કી કરવાનું કે ખાડો આવ્યો ક્યાં સારું લાગે છે એ ખાડો છે. એક ચીજ જે સારી લાગી તેમ આપણે અમથા અમથા જ મોરૂપી ખાડામાં પડીએ છીએ. હું કોણ છું? આ દ્રશ્ય પદાર્થો શી વસ્તુ છે? કોણ હું? ક્યાંથી થયો એમ? હું કોણ છું? આ દ્રશ્ય પદાર્થો શી વસ્તુ છે અને શા માટે આવેલા છે મારી આજુબાજુ? કેમ આનું